ஆர்பிந்துசயோக்தம் நித்யம் த்யாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அரஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம் அஜ்ஞானதீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சனஶலாகயா சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நமஃ. மஹாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார், தாரீக் 7 February 2010. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்ஜி, கிரம்பார் பத்ரஸ்வாத்தியாய், பத்ராங்க் 537. மும்பை, கர்த்தக் சுதி சாத்தம், சனிவார், சம்மத் 1951. ஸ்ரீ சத்புருஷோனே நமஸ்கார். ஸ்ரீ ஸ்தம்ப தீர்த்தவாசி முமுக்ஷு ஜனோ பிரத்யே மோகமயி பூமிதி நா ஆத்மஸ்மிருதி பூர்வக் யதா யோக்ய பிராப்ததாய் விசேஷ வினந்தி કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર 1 આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તેમ બનવું સ્વાભાવિક છે. જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ 3 પ્રકરણથી તેમને વંચાવશો અને શ્રવણ કરાવશો અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. દિવસના ભાગમાં તેવો વધારે અવકાશ લેવાનો બને તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. 536માં એની એક નોંધ આવી ગઈ હતી સંદર્ભમાં કે કૃષ્ણદાસને ચિત્તની જે દશા છે એને માટે ખંભાતના મુમુક્ષુઓને થોડી ચિંતા છે. એટલે લખે છે કે કૃષ્ણદાસની ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તેમ બનવું સ્વાભાવિક છે. એનો ઉપાય, ઘણીવાર જગતના સંગ પ્રસંગો એવા આક્રમણ કરે છે અને કૃપાળુ દેવે તો કહ્યું કે આ કડીકાળ પણ મહાત્માનું ચિત્ત ઠેકાણે ન રહેવા દે એવો કાળનો પ્રભાવ છે. તો ઉદયગત સંગ પ્રસંગો કોઈ કોઈ વાર એવા આવે કે જેમાં ચિત્તની અસ્વસ્થતા થાય, એથી આગળ વધીને વ્યગ્રતા થાય. તો કૃષ્ણદાસ આવા સત્સમાગમી છે અને એની ચિત્તની વ્યગ્રતા વધી ગઈ છે. ખંભાતના મુમુક્ષુઓને ખેદ થાય છે. અંબાલાલભાઈ પત્ર લખે છે. અને કૃપાળુ દેવે એ પત્રની ભૂમિકામાં ગયે વખતે આપણે વિચાર્યું કે ભાઈ જીવને તો બે દશા છે, વિચાર દશા અને સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા એટલે ગમે તેવી સ્થિતિ થાય તો પણ ચિત્તની સ્થિરતા હોય, બાહ્ય સંજોગો ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ વર્તે તો પણ ચિત્તની સ્વસ્થતા હોય. આ સ્થિત પ્રજ્ઞ દશા ગમે તેવી સ્થિતિમાં પણ સ્થિર રહે, જેની પ્રજ્ઞા સ્થિર છે એવી દશા. પરંતુ એ દશા તો વિચાર દશા પૂર્ણ થાય પછી થાય. જ્યાં સુધી વિચાર દશા પરિપક્વ થઈ નથી ત્યાં સુધી સ્થિત પ્રજ્ઞ દશા આવવી સંભવિત નથી. અને વિચાર દશા પણ સદગુરુ અને સત્સંગનો યોગ ન હોય તો તે પણ ઉત્પન્ન થવી અને ટકવી બંને મુશ્કેલ છે. સત્સંગના બળ વિના જીવમાં વિચાર દશા પણ આવતી નથી. બાકી જે કંઈ વિચાર છે એ બધા અવિચાર છે અથવા વિચારોના વમળ છે અથવા ભ્રાંતિ છે. તો એવી જે અંતરાય સત્સંગનો એનાથી વિચાર દશા નથી. તો કહે છે કે કૃષ્ણદાસને વિચાર દશા કેમ પ્રાપ્ત થાય? ચિત્તની વ્યગ્રતા ઘણી છે અને આ દ્રષ્ટિએ મુમુક્ષુની અંદર પણ, ભક્તોની અંદર, સાધકોમાં, શ્રાવકોમાં એટલી બધી ડામાડોળ ચિત્તની સ્થિતિ છે કારણ કે સત્સંગનો બિલકુલ અભાવ છે. ક્રિયાકાંડ વિધિ વિધાન કરે અને જરાક સંજોગોમાં થોડો ફેરફાર થાય ત્યાં ખલાસ ચિત્તની અસમતુલા, કોઈ સ્થિરતા નહીં, કોઈ પરિપક્વતા નહીં, કોઈ સમજણ નહીં. દિવસ રાત ધર્મની ક્રિયામાં આખો દિવસ હોય કદાચ વધારેમાં વધારે તો પણ એવા ક્રિયાકાંડી થઈ ગયા છીએ આપણે. ધર્મને એવું વિધિ વિધાનનું સ્વરૂપ અપનાવી લીધું છે. સત્સંગનો આશ્રય લીધા વિના આ કોઈ સાધન ઉપયોગી થાય એમ નથી, કામ આપે એમ નથી. મનની સ્થિરતા સર્જાય. કર્મોના ઉદય અંગે શુભ હોય અશુભ હોય એનો વિપાક ગમે તેવો અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, ઉદય સાતાનો હોય અસાતાનો હોય, પણ જીવની વિચાર દશા જો બરોબર હોય તો એ બધાની અંદર સમત્વ ધારણ કરી શકે, સમતા પ્રાપ્ત કરી શકે. અને એટલા માટે જ આ બધા અનુષ્ઠાનો, સામાયિક વ્રત, જપ, તપ, પ્રતિષ્ઠા બધા એટલા માટે છે કે ચિત્તની સ્થિરતા રહે, મનની શાંતિ રહે, ચિત્ત આકુળ વ્યાકુળ ન થાય. સંજોગો તો બદલાયા કરે, સંજોગો બદલાયા કરે, પરિવર્તન એ તો સંસારનું સ્વરૂપ છે. તો એ પરિવર્તન શુભ હોય અશુભ હોય, આપણને યોગ્ય હોય અયોગ્ય હોય, અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, એમાં ચિત્તની સ્વસ્થતા ગુમાવવાની શું જરૂર છે? વ્યગ્રતા આવી જાય અને જેની ચિત્તની વ્યગ્રતા આવી જાય એને ધર્મ શું પાયમ હોય? ધર્મ ધર્મ કર્યા કરે, પણ જેનું ચિત્તની વ્યગ્રતા આવી જાય તો એ નાની નાની બાબતની અંદર સેજ ફેરફાર થતાની અંદર. તો આ જીવન કઈ જડ તો છે નહીં, આ તો ચૈતન્ય છે. જડને કઈ ન થાય ફેરફાર થાય તો, ગમે તો ફેરફાર થાય, પથ્થરને શું થાય, લાકડાને શું થાય, પણ ચૈતન્ય ન થાય. પણ આ ચૈતન્ય જો એને એની વિચાર દશા હોય, એની પાસે જે જ્ઞાન નામનો એક ગુણ છે, એ જ્ઞાન ગુણનું જો પરિમાર્જન થયું હોય સત્સંગથી, સદગુરુના બોધથી, તો એને વિચાર દશા પ્રાપ્ત થાય. કૃષ્ણદાસની ચિત્તની વ્યગ્રતા થઈ ગઈ છે અને મુમુક્ષુપણું ઘણું છે, અને ઘણી વાર ઘણા મુમુક્ષુમાં ચિત્તભ્રમ થઈ જાય છે, અતિરેક થઈ જાય છે. ભાવનાઓનો, લાગણીનો એટલો બધો અતિરેક થઈ જાય કે એની સ્થિરતા જોવા ન મળે. સેજ કંઈ અડુઅવડું થયું એટલે ખલાસ. કૃપાળુદેવ કહે છે કે જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો. એ જો વાંચી શકે તો એની પાસે જ વંચાવજો, અને એવી પણ સ્થિરતા ન હોય તો એને શ્રવણ કરાવજો. આ ઉપાય કૃપાળુદેવ બતાવે છે એ આપણા લક્ષ્યમાં આવે છે. ઘણીવાર આપણને આ સદગ્રંથો વાંચવાની પણ સ્થિરતા નથી. ગમે તેવું હોય તો કે સારો ગ્રંથ લખીને વાંચવાની સ્થિરતા હોય નહીં, વાંચતા નથી આવડતું એમ છે, નહીં, વાંચી શકશે નહીં. વાંચવા માટે જે મનસ્થિતિ જોઈએ તે નથી. અચ્છા કે શ્રવણ કરાવજો તો આની સાંભળવામાં પણ, અને જો કદાચ આપણે સાંભળાવીએ તો કે બંધ કરતા એ વાત. હવે હું જાણું છું બધું, મારે કાંઈ સાંભળવું નથી. આ સારા સારા સાધકો, સારા સારા કહેવાતા ધાર્મિકો, આ બધાની દશા આ હોય છે. ન તો એ સદગ્રંથ વાંચી શકે છે, ન સાંભળી શકે છે. એ એટલું બધું પોતાને ભક્તિમાન માને છે કે જરાય સત્પુરુષનો બોધ સાંભળવા જેટલી એના મનની સ્થિરતા નથી, ચિત્તની સ્થિરતા નથી. એના જીવનમાં વિચાર દશા ક્યાંથી ઉત્પન્ન થાય? લાગણીના આવેશમાં અને આવેગની અંદર જે જીવન જીવે છે એને વિચાર દશા ક્યાંથી આવે? વિચાર દશા તો પ્રાપ્ત સ્થિતિ સંયોગો ઉપરનું નિયંત્રણ છે જ્ઞાન અવસ્થાનું, કે જ્ઞાનથી વસ્તુનું સ્વરૂપ વિચારવું અને એનાથી આ સંસારનું સ્વરૂપ શું છે, મુક્તિનું સ્વરૂપ શું છે, કર્મ શું છે, ઈશ્વર શું છે, પોતે શું છે, બંધ શું છે, આખો શાશ્વત જીવન ધારાનો વિચાર એ વિચારથી થાય, લાગણીના આવેશથી ન થાય. શાંત સ્વસ્થતા આ સત્સંગથી, સદબોધથી, સદગ્રંથથી. કૃષ્ણદાસને યોગ વાસિષ્ઠ ગ્રંથના પેલા બે પ્રકરણ, વૈરાગ્ય અને મુમુક્ષુ પ્રકરણ, તો બધા જ મુમુક્ષુએ વાંચવા એવી પરમ કૃપાળુ દેવે વારંવાર ભલામણ કરી છે. કૃષ્ણદાસને એથી આગળ ત્રીજું, મુનિઓને પણ યોગ વાસિષ્ઠ વાંચવા માટે પરમ કૃપાળુ દેવે ભલામણ કરી છે. કૃષ્ણદાસને કે જે ત્રીજા પ્રકરણથી વાંચજો યોગ વાસિષ્ઠનો ગ્રંથ, આ પ્રકારના સંસારનો સ્વરૂપ વિચાર કરી અને વૈરાગ્ય ઉપજાવે એ પ્રકારનો એ ગ્રંથ છે. તો વૈરાગ્યના ગ્રંથો વાંચો જેથી ચિત્તની આકુળતા મટે, વ્યાકુળતા મટે. સંસારનું સ્વરૂપ આ જીવ જો સમજે તો એની સાથે લાગણીના પ્રવાહમાં ખેંચાય નહીં. આજે તો ખેંચાય છે અને મારી સાથે બધું આવવું જોઈએ, મને અનુકૂળ થવું જોઈએ, એ થતું નથી અને એનો આ બધો પરિતાપ સંતાપ ઉભો થાય છે. ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો, આ એક ઉપાય કે જ્યારે જ્યારે ચિત્તની વિગ્રહતા થાય ત્યારે કોઈ ને કોઈ પ્રકારના આવા વૈરાગ્ય ગર્ભિત ગ્રંથોનું શ્રવણ અથવા તો વાંચન કરાવજો. અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. બીજો ઉપાય, જ્યારે જ્યારે આપણે અપસેટ થઈ જઈએ, હમણાં તો બે ત્રણ દિવસ થયા કાંઈ ગમતું જ નથી, એટલું બધું બસ ચિત્તની અંદર બધી પરિસ્થિતિના વિચારો જ આવ્યા કરે, આનું આમ કેમ ને, આણે કેમ આમ કર્યું, કોઈ ઘટના બને, કુટુંબમાં બને, વેપારમાં બને, ઓફિસમાં બને, સમાજમાં બને, એવી કોઈ ઘટના આપણને પકડી લે અને ચિત્ત વ્યગ્ર થઈ જાય, એક સવારથી સાંજ સુધીનો એક એક ક્રમ જળવાય નહીં, ન સાધના થાય, ન સત્સંગ થાય, ન દેવદર્શન થાય, ન પૂજા થાય, ન સામાયિક થાય, કાંઈ નહીં, એક કઈ ઠેકાણે જ્યારે જુઓ ત્યારે ભસતો જોઈ, આવી અવસ્થા થઈ જાય ચિત્તની, કારણ કે વિચાર દશાનો અભાવ છે. જ્ઞાની કે છે પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરજો. એ સમયે પ્રવૃત્તિમાંથી થોડો વિરામ લેવો, નિવૃત્તિ લેવી, અવકાશ લેવો અને સત્સંગ થાય. પ્રવૃત્તિમાંથી અવકાશ ન મેળવીએ ત્યાં સુધી સત્સંગ ન થાય. સત્સંગ માટે નિવૃત્તિ પ્રધાન ચિત્ત જોઈએ. પ્રવૃત્તિના ભાર સાથે જીવ સત્સંગ કરે તો એ સત્સંગ એને પરિણામી કદાપી ન થાય, કારણ કે એનું ચિત્ત ક્યાં જોડાયેલું છે? પ્રવૃત્તિમાં. અને સત્સંગને પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. જેને સંસાર જૂઠો છે, સંસારના સઘળા કાર્યો જૂઠા છે, તો એમાં એની રસદાયક વાત ક્યાંથી આવે? જેમ આપણે છાપું વાંચીએ તો પ્રવૃત્તિને પોષણ મળે ચારે બાજુ, અને બિઝનેસનું છાપું વાંચીએ તો શેરબજારને પોષણ મળે, કેનું શું થયું ને, કેનું શું થયું ને, ક્યાં લીધા ને ક્યાં દીધા, ક્યાં ઘટ્યા ને, એવા એને વાત કરો તો તમને એમ થાય જે જગતથી આપણે અજાણ છીએ એમાં આ તો મંડો પડ્યો સવારથી રાત સુધી, મજા આવી જાય એને. કેટલું કેટલું જાણે, આ દેશનું જ જાણે, પણ જાપાનમાં પેલી કંપનીનું આમથી, અમેરિકાનું આમથી, ઇંગ્લેન્ડમાં આમથી, પણ તારા ઘરમાં કેટલા આવ્યા ને કેટલા ગયા. પ્રવૃત્તિ. જ્ઞાની કે છે જેને સત્સંગ કરવો છે એનું ચિત્ત નિવૃત્તિ પ્રધાન જોઈએ, અવકાશ લેવો જોઈએ. અને નિવૃત્તિ એટલે પ્રવૃત્તિમાંથી અવકાશ લઈને સત્સંગ કરવો. પ્રવૃત્તિના પોટલા માથે રાખીને સત્સંગમાં કોઈ દિવસ બેસવું નહીં, કારણ કે સતત ચિત્ત સેમાં પરોવાયેલું છે, પ્રવૃત્તિમાં. જે પ્રવૃત્તિ સાથે જો અહીંયા શું થયું હશે ને શું નહીં, આ અંતે અહીંયા બેઠો હોય નક્કી કરે ખરો, બજાર તો શરૂ થઈ ગયું, થઈ ગયું, એનું ચિત્ત આમાં ન રહીએ. કૃપાળુદેવ સરસ શબ્દ મૂક્યો છે અવકાશ. પ્રવૃત્તિમાંથી અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. દિવસના ભાગમાં તેવો વધારે વખત અવકાશ લેવાનો બને તેટલો લક્ષ રાખવો યોગ્ય છે, અને આવો અવકાશ દિવસમાં વારંવાર લેવો, કારણ કે પ્રવૃત્તિનો જોર દિવસમાં વિશેષ હોય છે, રાત્રિમાં ઓછું હોય છે. સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું તે વિશે વિચારીશ. માક્ષર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરી તેવો યોગ થવો સંભવે છે. અંબાલાલભાઈ તો સીધી વાત મૂકે છે કે પ્રભુ હવે તમે સમાગમ આપો, બસ બધા મુમુક્ષુની ખૂબ ઈચ્છા રહે છે, બહુ સમય થઈ ગયો છે, હવે આપ સમાગમનો લાભ અમને આપો. એને જણાવે છે, કારતક મહિનામાં પત્ર લખ્યો છે અને ત્યાં જણાવે છે કે હવે તમને માક્ષર મહિનાના છેલ્લા ભાગમાં અથવા તો પોષ મહિનાના આરંભમાં સમાગમનો લાભ મળશે એવો યોગ થવો સંભવે છે. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે, કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગ દ્વેષના ફળથી બળતો છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે, અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈક અંતરાય છે માટે તે કારાગ્રહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. આ વાત કૃષ્ણદાસની છે, પણ કૃષ્ણદાસ તો મુમુક્ષુનો પ્રતિનિધિ છે, એટલે આપણી છે. તમામ મુમુક્ષુઓ જે પ્રવૃત્તિની અંદર બંધાયેલા છે એની સાથેનો આ એક સરસ મજાનો વાત અહીંયા આવે છે કે કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. એ વિક્ષેપને કારણે એને ઘણી વ્યગ્રતા છે, અને એ વ્યગ્રતા એટલી બધી છે કે બધા જ સત્સંગના સમાગમીઓ મૂંઝાઈ ગયા છે. અને કૃપાળુદેવને લખે છે કે હવે આ શું કરવું અમારે. અંબાલાલે પત્ર લખ્યું છે અને કૃપાળુદેવ તેમને ઉપાય બતાવે છે. એટલે કહે છે કે હવે કૃષ્ણદાસને એ લખવાનું, જણાવવાનું શું કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને, આ સમીકરણ સમજવાનું. મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ. જો આ એટલું સમીકરણ સ્પષ્ટ છે, મુમુક્ષુની વ્યાખ્યા, મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. જે વિચારતો નથી એને અનેક ભય છે. જેની પાસે વિચારનું બળ ઓછું છે એટલે એને તો નાના પ્રકારના જે પ્રસંગો ઉત્પન્ન થાય છે એમાં ભય થાય છે, આ મને આમ કરશે, નાનાથી મારું આમ થશે ને, એ બધું કલ્પનાની અંદર જ ચાલે છે. જાત જાતના સંકલ્પ વિકલ્પ કરે, જાત જાતની ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે, અને એવો લાગણીવાળો જીવ તમે જોયો હશે કે કોઈ હિસાબે કોઈ વાતે સમજે નહીં, સતત એમાં ને એમાં જ રમ્યા કરે, મારું આમ થશે ને અમે આમ થઈ જશું ને તેમ થઈ જશું, વિચારનો સદંતર અભાવ છે. એને ક્યારે, અને આજના ધાર્મિકતાની અંદર મોટામાં મોટું દૂષણ છે, દિવસ ને રાત એટલી બધી ધાર્મિક પ્રવૃત્તિની અંદર જડ ક્રિયા થઈ ગઈ છે કે ક્યાંય સદગ્રંથ સદબોધ એનું વાંચન એનું સેવન ક્યાંય નથી. જાઓ દેરાસરમાં ઉપાશ્રયની અંદર હજારો લોકો પ્રવૃત્તિ કરતા હશે, પણ પૂછો કે તમારે ત્યાંથી એક ગ્રંથની વાંચન કોણે કર્યું? એક પણ જગ્યાએ લાઇબ્રેરીના કબાટ એમને પડ્યા હોય, તાળા ખોલા ન હોય, અને જેટલા જતા હોય બધા દર્શન કરવા, સંત સતીઓના, મહાસતીજીઓના, દેરાસર બધા, કોઈ એમાંથી એકેય વિતરાગના શાસનનો ગ્રંથ શું, તત્વ શું, આ સમજવા માટે કેને વિચાર કર્યો? કઈ નહીં, બસ રોજ રોજ ક્રિયા કરવી. આજ ત્રણ સામાયિક છે, પાંચ સામાયિક છે, કોઈ સામાયિકમાં કીધું કે આજે એક સામાયિકની અંદર આજે ગ્રંથનું એક પ્રકરણ વાંચવાનું છે? જીવને વિચાર જ નહીં. તો વિચારવાનું હોય એ મુમુક્ષુ રહી શકે નહીં. આ જ્ઞાન સ્વભાવી જીવ છે, આનું લક્ષણ જ્ઞાન છે, અને જળથી ત્યાં જ એ જુદો પડે છે. જળ વિચાર નથી કરી શકતું, ચેતન વિચાર કરી શકે છે, પણ ચેતન પણ જો વિચારથી અડગો થાય તો જળવત રીયામાં શું ખામી છે, નવાઈ શું છે? મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, એને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. ભય હોય તો કેવો છે, કેટલો છે? અજ્ઞાન. ભયનું સ્વરૂપ અજ્ઞાન જેવો કોઈ ભય નથી. જે જાણતો નથી, જે જાણતો નથી એને ચારે બાજુ ભય જ છે. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. કેટલું સ્પષ્ટ, મુમુક્ષુ માટે એની એક જ ઈચ્છા હોવી જોઈએ, અજ્ઞાનની નિવૃત્તિ. તમામ પાપોનું મૂળ, તમામ કર્મોનું મૂળ, તમામ દોષનું મૂળ જીવનું અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે આ જીવ અનાદિકાળથી અનંત સંસાર રઝળી રહ્યો છે અને હજુ રઝળશે. કેમ કે અજ્ઞાનરૂપી તણખો જ્યાં સુધી એની પાસે છે ત્યાં સુધી આ 14 રાજલોકને ભમાડવા જેટલી તાકાત એની અંદર છે, એ અગ્નિ પ્રગટાવી દેશે. જેવો યોગ મળશે તેવો અગ્નિ પ્રગટશે. જેમ એક તણખાને વિશે અગ્નિ કેટલો, તો કે એને યોગ જેટલો મળે એટલો. જો રૂની ઘાસડીનો એને યોગ મેળો, પવનનો યોગ મેળો, તો 14 રાજલોકને સળગાવી નાખવા માટે એક નાનો તણખો બસ છે. એમ અજ્ઞાનનો એક કણિયો આ જીવને વિશે રહ્યો તો એ અનંત સંસાર વધારવા માટે સક્ષમ છે. માટે જીવે જો કોઈનો ભય રાખવા જેવો હોય તો એક જ નો, અજ્ઞાન. મારા તમામ પરિભ્રમણનું મૂળ અજ્ઞાન છે. મારા તમામ કર્મજનિત અવસ્થાનું મૂળ અજ્ઞાન છે. મારા અનંત દુઃખોનું કારણ અજ્ઞાન છે. અને મારા અનંત દોષનું કારણ અજ્ઞાન છે. વિચારવાન જીવ, મુમુક્ષુ જીવ, એણે એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી. જ્યારે જ્યારે કાંઈ ઈચ્છા થાય કે મારું કલ્યાણ કેમ થાય, મારું મંગલ કેમ થાય, મારું હિત કેમ વધે, તો એણે એક જ કામ કરવા જેવું છે, અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી. અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. મુમુક્ષુનું લક્ષણ, એકમાત્ર જેની ઈચ્છા એ માત્ર મોક્ષ અભિલાષ, એ મોક્ષ અભિલાષ એ જ્ઞાનની પ્રાપ્તિથી, જ્ઞાનથી મોક્ષ છે. નિર્મળ જ્ઞાન એ મોક્ષનો હેતુ છે. આપણે એક પત્ર વાંચી ગયા છીએ, સૌભાગભાઈના દીકરા ઉપર પરમ કૃપાળુ દેવે લખ્યો તો મણી ઉપર, કે જીવ પોતાને ભૂલી ગયો છે અને પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાનને કારણે એને સત્સંગ સત્સુખનો વિયોગ છે. એ પોતાની ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય અને જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય. માટે અજ્ઞાનની નિવૃત્તિ જેણે ઈચ્છવી એણે અજ્ઞાનીનો સંગ છોડવો અને જ્ઞાનીના શરણમાં જવું. આ સીધી સાદી વાત 13 વાક્યો લખ્યા છે, વચનાવલી પાઠ 200 વારંવાર આવે છે, પણ આપણો સ્મૃતિ થોડી નબળી થઈ જાય છે. આપણે બહુ સંસારમાં છીએ ને, એટલું બધું સાહેબ ક્યાં યાદ રાખવું? અમે અમારા ઘરની ઉપાધિ યાદ રાખીએ કે તમારા વચનો યાદ રાખીએ? સારું, રુચિ ઓછી છે. અને ઘણાને તો આ સ્મૃતિ રહી એનો વાંધો છે, એમ મોક્ષ નહીં મળી જાવ. લ્યો, કઈ વાત કઈ પત્રમાં આવી છે? શું તમારે રાજકોટ વાળા માંડ્યા તો શું તારાથી મોક્ષ મળશે એમ ને, કે જેને ખબર નથી ભગવાને શું કીધું છે એનાથી મોક્ષ મળશે? અરે, સમગ્ર ભગવાનનો બોધ, એનો એક અનુબંધ, એક તંતુ સતત સાથે હોય, ક્યારેય ભૂલા પડવાનો અવકાશ નથી, ક્યારેય દિશાભ્રમ થવાની શક્યતા નથી. અરે, જેના આશરે મોક્ષની સાધના કરવી છે એને શું કહ્યું છે, એનું જો સ્મરણ ન રહે તો પછી એની સ્મૃતિ જો બળવત્તર ન રહે તો જીવ કેના આધારે તરસે? એટલે અહીંયા કહે છે કે અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, એ સિવાય બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વ કર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે. હવે કદાચ બીજો ઉદય હોય અજ્ઞાનનો, ગમે તે સ્વરૂપમાં હોય, તો પણ અમુક વાક્યો દ્રઢ કરી રાખવા જ્ઞાનના સારરૂપ. એ હવે એક એક નાના નાના વાક્યો કહે છે કે કદાચ ઉદય બળવાનો હોય, ઉપાધિનો યોગ હોય, તાપ ઉતાપ અને સંતાપ હોય, આદિ વ્યાધિ ને ઉપાધિ હોય, એવું હોય તો તે સમયે એ કહે છે પૂર્વ કર્મના બળે કોઈ એવો ઉદય હોય કે સાહેબ અમને આ બધો બોધ યાદ નથી, તો પણ વિચારવાનના ચિત્તમાં શું હોવું જોઈએ? સંસાર કારાગ્રહ છે, સંસાર કારાગ્રહ છે. એનું સ્વરૂપ પછી ઘરનું ઘર હોય કે ભાડાનું હોય કે ફૂટપાથ ઉપર રહેતો હોય, પણ સંસારનું સ્વરૂપ શું? કારાગ્રહ. અને આપણી વ્યાખ્યા બદલાઈ જાય, ના પોતાનું હોય તો સંસાર કારાગ્રહ છે. સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે. હવે નક્કી કરવું, આ શ્રદ્ધા બેસાડી દેવી કે લોકનું સ્વરૂપ ગમે તેવું હોય, ઉત્સવો એટલા બધા છે, ભપકા એટલા બધા છે, દેખાવો એટલા બધા છે, ડોળ એટલો બધો છે, ત્યાં બધા બહુ સુખી હશે, તો સિદ્ધલોક વાળાને એમ થતું છે કે ભૂલ કરી. આ 21મી સદીમાં તો કેવું સુખ છે લોકોને, પાણી ભરવા જવું ન પડે, બહાર ક્યાંય જવું ન પડે, ઘરની અંદર આખી દુનિયા, એના બધા સાધનો. તો કે સંસાર દુઃખે કરીને આર્ત છે, આ બધા આર્ત દુઃખી છે, અંદરથી બધા દુઃખી છે, કોઈને નામનું પણ સુખ નથી, સુખને માટે જાવા નાખે છે. કોઈ એવો નથી જોયો કે આ બધું મળી ગયું બસ હવે બેસી જઈએ. કૃપાળુ દેવ તો ત્યાં સુધી કહે છે કે ચક્રવર્તી પણ વધતા વૈભવની પાછળ દોડતો અમે જોઈએ છીએ. આટલું મળી જાય તોય આ સંસાર દુઃખે કરીને આર્ત છે, દુઃખી છે અંદરથી, એની મનસ્થિતિ છે એ દુઃખી છે. લાવ 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 તૃષ્ણા, આકર્ષણ, ભય, લોભ, વૃદ્ધિ, લાલસા, વાસના, આ બધાઓથી એનું મન ભરેલું છે. ચિત્તની અવસ્થા આર્ત છે, શુક્લ નથી. સંસાર દુઃખે કરીને આર્ત છે, ભયાકુળ છે, ભયાકુળ છે, ભયથી ત્રસ્ત છે. ક્યાંથી કોણ લઈ જશે અને શું જશે, ક્યારે મારું ખૂટી જશે, આવો ભય એને સતત. અને કઈ નહીં તો પોતાને, મને કઈ બીમારી આવશે તો, મને કઈ રોગ થશે તો, મને કઈ મૃત્યુ થશે તો, મારું આ બધું લૂંટાઈ જશે તો, મારા સગાવાળા મને સાથ નહીં આપે તો, આવા 50 પ્રકારના ભય, અનેકવિધ ભયાકુળ છે. સંસારમાં ક્યાંય અભય છે નહીં. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, આ સંસારનું સ્વરૂપ છે કે સતત રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ, રાગ ને દ્વેષ. એમાં સંસારમાં સમત્વ જોવા ન મળે, એનાથી બળે છે. એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે, આવો વિચાર એને, શું વિચાર? કે સંસાર કારાગ્રહ છે, સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, ભયાકુળ છે અને રાગ દ્વેષના ફળથી બળતો છે. આ વિચાર એને નિશ્ચય રૂપ છે, આટલો નિશ્ચય તો એને છે જ. અને જ્ઞાન પ્રાપ્તિનો કઈ અંતરાય છે? અત્યારે મને પ્રવૃત્તિ એટલી બધી છે, વ્યગ્રતા એટલી બધી છે, વિક્ષેપ એટલા બધા છે, આ બધું જ્ઞાન પ્રાપ્તિનો અંતરાય છે. માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાનને ઘટે છે. વિચારવાન તો એ જ વિચારે કે આ સંસાર ભયરૂપ છે, આનો સંગ કરવા જેવો નથી. માટે પ્રવૃત્તિમાંથી અવકાશ લેવો અને નિવૃત્તિ લઈ અને સત્સંગને સેવો. શું કામ? આ સ્વરૂપ છે સંસાર. તને અત્યારે ક્યારે અનુકૂળતા ન મળે તોય વિચાર કે મને અંતરાય છે, પૂર્વ કર્મને કારણે છે. પણ સંસારનું આ સ્વરૂપ બદલાય એવું નથી, એ તો એ જ છે અને એ છે એ જ ભયનો હેતુ છે. માટે મારે ગમે તેમ કરીને પણ મને ભય હોય તો અજ્ઞાનનો છે. પ્રવૃત્તિમાંથી, સંસારની જુદી જુદી પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિમાંથી અવકાશ લઈને નિવૃત્તિપૂર્વક મારે સત્સંગને સેવવો અને વિચાર દશાને પ્રાપ્ત કરવી. વિચારથી જ મારું અજ્ઞાન ટળશે. સત્સંગના વિચારથી, સદગુરુના યોગના વિચારથી મારું અજ્ઞાન ટળવાનો એકમાત્ર ઉપાય જ્ઞાનીના યોગથી જ અજ્ઞાન ટળે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના સંગથી થાય, જ્ઞાનીના બોધથી થાય. આના માટે બીજો કોઈ શોર્ટકટ નથી. જ્ઞાન, જ્ઞાનના સાધનો અને જ્ઞાની, આ ત્રણ સિવાય અજ્ઞાન ટળે એવો કોઈ માર્ગ નથી. પ્રતિક્રમણની અંદર જ્ઞાનાચારના અતિચાર એની આપણે આલોચના કરીએ છીએ અને એ કહીએ છીએ કે મને એટલા બધા જ્ઞાનાવરણીય કર્મો છે કે પ્રભુ સત શું છે એ પકડાતું નથી. આની નિવૃત્તિ, મારા જ્ઞાનાવરણીય કર્મો સમાપ્ત થાય, મારા જીવનમાં કંઈક જ્ઞાનનો ક્ષયોપશમ થાય તો શું કરવું? તો કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. એ આવરણ આવવાનું કારણ પણ એ કે એનો તે અનાદર કર્યો છે, એનું બહુમાન કર્યું નથી, એના પ્રત્યે વિનયવંત ક્યારે થયો નથી અને માટે આ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ છે. માટે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનું બહુમાન કરવું, એનું સેવન કરવું. એકમાત્ર ઉપાય જ્ઞાનની પ્રાપ્તિ માટેનો આ જ છે. જ્ઞાન જ્યાં જ્ઞાન હોય ત્યાંથી મળે, ન હોય અહીંયાથી ન મળે. માટે લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિસહનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસહ અને દર્શન પરિસહ એવા બે પરિસહ પ્રતિપાદન કર્યા છે કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલતી હોય, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી, સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષે વિશેષ કરી આરાધવો તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. એટલી સુંદર સૂક્ષ્મ વાત અહીંયા મૂકી છે. તીર્થંકર મહાત્મા પુરુષે એ કહે છે, નિર્ગ્રંથને શિખામણ આપી, ભલામણ આપી છે. કોને? નિર્ગ્રંથને. સર્વસંગ પરિત્યાગી મુનિપણાના આચારની અંદર બધું જ છોડીને, જે બાહ્ય અને અભ્યંતર ગાંઠોને જેને છોડીને વિચરી રહ્યા છે, એને કહ્યું છે કે જીવનમાં જ્યાં સુધી જીવ જીવન છે અને કર્મ છે ત્યાં સુધી જીવને પરિસહ પ્રાપ્ત થાય. 22 પ્રકારના પરિસહ જૈન શાસ્ત્રમાં મુનિઓ માટે કીધા છે. એમાં ક્ષુધા પરિસહ હોય, તૃષ્ણા પરિસહ હોય, ઉષ્ણ પરિસહ હોય, શીત પરિસહ હોય, ડાઉન્સ પરિસહ હોય, જંતુ પરિસહ હોય, રોગ પરિસહ હોય. અનેક પ્રકારના પરિસર, કર્મજન્ય ઉત્પન્ન થયેલી સ્થિતિ જે સહન કરવી પડે એવી આવીને ઉભી રહે. આવા પરિસો મુનિ જ્યારે બધું જ છોડીને નીકળ્યા છે, આરંભ સમારંભ તો એને છે નહીં, એને પોતાનું ઘર વગેરે કઈ છે નહીં. આપણા પરિસરની તો આપણે વ્યવસ્થા કરી શકીએ, સુરક્ષા કરી શકીએ. આપણને ક્ષુધા પરિસર ક્યાંથી નડે? આપણે તો કંઈક 12 મહિનાનું અનાજ મારા ઘરમાં પડ્યું છે, આપણને પરિસર ન નડે. કેમ કે આપણે આરંભ સમારંભ વાળા જીવો છીએ, એટલે આપણે તો એ બધા પ્રકારની, આપણને કઈ હોય તો આપણે ઔષધ માટે બીજું ત્રીજું અનેક પ્રકારની જે કઈ વ્યવસ્થા એ કરી શકીએ. પણ મુનિઓ ઘરબાર છોડીને નીકળ્યા છે, ગોચરી ઉપર જેનો આહારનો આધાર છે, અને આહાર પરિસર થયો ક્ષુધા પરિસર, એટલી બધી કકડીને ભૂખ લાગી છે, પણ કોઈ એવું સૂચતો આહાર મળે એવું ક્ષેત્ર નથી, ઠેકાણું નથી, તો એને પરિસર છે, કોણ આપશે? તૃષા પરિસર થયો છે, ગ્રીષ્મના તડકા છે, પંથ લાંબો છે, બિહારમાં ક્યાંય પાણી મળે એવી વ્યવસ્થા છે નહીં, એવા સ્થાનમાં પહોંચી ગયા છે, કાં તો અરણ્યમાં ભૂલા પડ્યા છે, પરિસર છે. સાધુ જીવનની અંદર આવા 22 પ્રકારના પરિસર જીનેશ્વર ભગવાને કહ્યા છે. એટલા જ માટે જગતના જીવોને કહ્યું છે કે જુઓ, આ પરિસર પ્રાપ્ત પરિસર ગમે તે થાય, કયો પરિસર આવશે એ ખબર નથી, પણ એની માનસિક તૈયારી પહેલેથી કરી લેજો, તો જ સંયમ જીવનની અંદર સ્થિર થવાશે. આવા પરિસરની વાત મુર્ગા પુત્ર કહે છે કે માં હું દીક્ષા લઉં છું, મેં ભગવાન મહાવીરની વાણી સાંભળી છે, ત્યારે મુર્ગા પુત્રની માતા એને કહે છે કે બેટા તને ખબર છે કે તને ભૂખ લાગે ત્યારે સમયસર રાંધનારી કોઈ તારી માં નથી ત્યાં, તને પાણી પાવા માટે કોઈ તારો ભાઈબંધ નથી, શું કરશો તમે આ જીવનની અંદર? ત્યારે મુગા પુત્ર જવાબ આપે છે કે માં આ પશુઓને શું થતું હશે, આવા જીવો સંસારમાં કેવી રીતે રહેતા હશે? અનેક પ્રકારનો એનો સંવાદ ભાવના બોધની અંદર કૃપાળુ દેવે સરસ આપે છે, 3-4 પાનાનો મુગા પુત્ર ચરિત્ર આપ્યું છે. આ બધા સંવાદથી જગતના જીવોને આ બતાવે છે સ્વરૂપ કર્મનું, આ પરિસર પ્રાપ્ત થાય તો કે છે કે એ પરિસરની અંદર 2 પરિસર વિશેષ કયા છે, એક છે અજ્ઞાન પરિસર અને બીજો છે દર્શન પરિસર. આ પણ પરિસર છે. એક કે છે એનું સ્વરૂપ કેવું છે, ઉદય યોગનું બળવાનપણું હોય એવા ઉદય સંસારની અંદર આવે, આપણને ઉપાધિના ચારે બાજુથી એવો ભીડો લે, અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં, સત્સંગ અને સત્પુરુષનો યોગ થયો છે પણ સંજોગોમાં એવો ઘેરાયો છે, ઉપાધિથી એવો ફસાયો છે, તો કે છે અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલતી આવતી હોય, હિંમત ન ચાલે, અજ્ઞાનના કારણો ટાળવા માટે એમાં જે વાત આવે એમાં આની હિંમત ચાલતી નથી, મૂંઝવણ આવી જતી હોય, એવું મૂંઝાઈ જાય, શું કરું ને શું ન કરું, જ્ઞાની ત્યારે કે છે તે સમયે પણ ધીરજ રાખવી. આ પરિસરમાંથી જો પસાર થવું હોય તો ગમે તે પ્રાપ્ત પરિસ્થિતિની અંદર પણ ધીરજ રાખવી. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. સત્સંગનો અને સત્પુરુષનો યોગ વિશેષે વિશેષ કરીને પ્રવૃત્તિમાંથી અવકાશ લઈને નિવૃત્તિના ભાવ સાથે, નિવૃત્તિ સાથે સત્સંગનું સેવન કરીને એ યોગને આરાધવો તો ધીરે ધીરે અજ્ઞાનની નિવૃત્તિ થશે. અજ્ઞાનની નિવૃત્તિ થયા વિના પરિભ્રમણની નિવૃત્તિ થાય નહીં. એટલે કે છે ન ગમતું હોય, મૂંઝવણ આવી જતી હોય, હિંમત ન ચાલતી હોય અજ્ઞાનના કારણોને ટાળવાની. આપણે સમજીએ કે અજ્ઞાન છે, છતાં અજ્ઞાન પણ કોઠે પડી ગયું છે, કઈ વાંધો નહીં, એને ટાળવા માટેની હિંમત ચાલતી નથી. ઘણીવાર જીવને રોગ એવો થાય, હઠીલો રોગ જેને કહે, એ હઠીલા રોગ માટે થઈને ઉપચાર મળે એનો બતાવનાર ડોક્ટર મળે, પણ આની હિંમત ન ચાલે ઉપચાર કરવાની. ના, મારાથી એ સહન નહીં થાય. રોગમાં મરે છે પણ ઉપચાર સહન કરી શકતો નથી. આ એવી દશા છે કે એવો અજ્ઞાનનો રોગ એને જન્મ જન્મનો લાગુ પડ્યો છે, અને એને સત્સંગના અને સદગુરુના યોગ પ્રાપ્ત થયા છે, તો પણ એને કહે છે અજ્ઞાનના કારણો ટાળવાની હિંમત ચાલતી નથી. જે વીર્ય જાગવું જોઈએ, પુરુષાર્થ જાગવો જોઈએ, જીવનું પાણી ભભૂકવું જોઈએ કે આવો યોગ મળ્યો તો હું પુરુષાર્થ કરીશ, છલાંગ લગાવીશ, એ ન ચાલે. મૂંઝવણ આવી જાય, મૂંઝાતો આ કેમ કરવું ને કેમ થશે ને, મારાથી તો નહીં થાય ને. જ્ઞાની કહે છે તો પણ ધીરજ રાખવી, પ્રવૃત્તિમાંથી અવકાશ લઈને વારંવાર સત્સંગ અને સત્પુરુષનો યોગ વિશેષ ને વિશેષ આરાધવો, તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. અનુક્રમે ધીરે 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 કરતા અજ્ઞાન ટળશે. કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધન થયું છતું શી રીતે રહી શકે? કૃપાળુદેવ અહીંયા એક તર્ક આપ્યો છે, એટલો સરસ આપ્યો છે કે આ ઉપાય નિશ્ચય છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીના શરણે જવું, આ નિશ્ચય ઉપાય છે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અંધકારનો જેને નાશ કરવાની ઈચ્છા છે તેણે પ્રકાશનું કિરણ પ્રગટાવવું. અન્ય કોટી ઉપાય કરવાથી પણ અંધકાર ટળી શકે નહીં, અને કોટી વર્ષનો અંધકારને પણ સમય માત્રમાં દૂર કરવા માટે પ્રકાશની એક જ ચિનગારી બસ છે. એ જેમ નિશ્ચિત છે એમ અજ્ઞાનને ટાળવાનો નિશ્ચય ઉપાય, તો જ્ઞાનનું શરણ લેવું, જ્ઞાનની ઉપાસના કરવી, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, આ ત્રણેય અંદર સંયુક્ત આગમમાં કહ્યા છે, તો એનું. અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, ઉપાય ચોખ્ખો છે અને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી અજ્ઞાન નિરાધાર થઈ જશે, ટકી શકશે નહીં. તો કે છે અજ્ઞાન નિરાધાર થયું સી રીતે રહી શકે? અજ્ઞાનને નિરાધાર બનાવો. મારું અજ્ઞાન શેના આધારે છે? મારા પ્રમાદના આધારે છે, મારી મૂંઝવણના આધારે છે, અને મારા પુરુષાર્થના અભાવના આધારે છે, અને કામ મને કોઈ એવો જ્ઞાનનો યોગ નથી એના આધારે છે. જો નિશ્ચિત ઉપાય મળે અને નિવૃત્ત થવાની મારી બુદ્ધિ હોય, તો અજ્ઞાન શેના આધારે ટકશે? તો કે અજ્ઞાન ટકી શકશે નહીં. આ વાત મૂકી છે. એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તો જે જીવને સત્સંગ સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિશ્રહ કહ્યો છે. ના સાહેબ, પૂર્વકર્મ બહુ જોરદાર છે. પૂર્વકર્મનો આધાર તો છે ને? તો કે તે પૂર્વકર્મ પ્રત્યે તો નિવૃત્તિનું પ્રયોજન છે. હવે જીવે શું નક્કી કર્યું છે? કે જે પૂર્વકર્મના કારણે મને અજ્ઞાન વર્તે છે તે પૂર્વકર્મનું મારે નિવૃત્તિ કરવી છે, અવકાશ લેવો છે, પ્રવૃત્તિને છોડવી છે, તો એનું નિવૃત્તિનું પ્રયોજન છે. અને જે જીવને સત્સંગ અને સત્પુરુષનો યોગ થયો છે, તો કે છે તેને ક્રમે કરીને તે નિવૃત્ત ટળવા યોગ્ય જ છે એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિશ્રહ કહ્યો છે. તો ત્યાં શું કરવું? તો કે આવી નિવૃત્તિ બુદ્ધિ રાખીને, પ્રયત્નશીલ દશામાં રહીને, અપ્રમત્ત બુદ્ધિ રાખીને જીવે એ અજ્ઞાનને સહન કરવું. અને જ્યારે એ અજ્ઞાન અજ્ઞાન તરીકે સહન થાય છે, ત્યારે એ અજ્ઞાન નિવૃત્ત થયા સિવાય રહેતું નથી. કારણ કે મારી સતત જાગૃતિ છે કે આ અજ્ઞાન છે અને એ મારા બંધનું કારણ છે, આ અજ્ઞાન છે મારા બંધનું કારણ છે. અને આ નિવૃત્તિનો ઉપાય સત્સંગ અને સદગુરુ છે, સત્પુરુષ છે, આ મારા મુક્તિનું કારણ છે. આવી જાગૃતિ જે જીવમાં વર્તે સ્વાભાવિક ક્રમશઃ, તો અજ્ઞાનને સહન કરતો કરતો એ જીવ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. કેટલો સરસ ક્રમ બતાવ્યો છે. કે એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. અજ્ઞાન પરિષ, દર્શન પરિષ, આ દર્શન પરિષ છે. દર્શન પરિષ એટલે મને અજ્ઞાન ટાળવું છે, એના પ્રત્યેની હવે મારી નિવૃત્તિ પ્રયોજન થઈ ગયું છે, અને સત્સંગનો યોગ છે. તો તે સમયે જે હું એ અજ્ઞાનને સહન કરું છું અને દર્શનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરું છું, સમયે સમયે જે જ્ઞાનની આરાધના છે એમાંથી મને દર્શન સાચું પ્રાપ્ત થાય, મારી શ્રદ્ધા ફરે, મને સંકિત એટલે કે સાચી શ્રદ્ધા, આત્મતત્વની શ્રદ્ધા, શાશ્વત તત્વની શ્રદ્ધા, દેવગુરુ ધર્મની શ્રદ્ધા, જ્ઞાનીઓના વચનની શ્રદ્ધા, આ જેમ થતી જશે એમ જીવનની ધારા બદલાતી જશે. હંમેશા આપણું સ્ટેટસ, આપણું જે સ્તર છે જીવનનું સહન કરવાનું, એ બધી આપણી માન્યતા ઉપર બહુ આધારિત છે. જ્યાં સુધી એક ખોટી માન્યતા અંદર ઘૂસી ગઈ હોય ત્યાં સુધી બધો જ વ્યવહાર, આપણા જીવનનું બધું બળ કઈ દિશામાં ચાલતું હોય, એ માન્યતાની દિશામાં જ ચાલે. ઓલું હામો ગમે એટલું કે પણ એ કઈ પોતાનું તૂત છોડે નહીં. ભૂત વેડગું જેને આપણે કહીએ માન્યતાનું, એમ જ્ઞાની કે છે કે અહીંયા ત્યારે તે નક્કી કર્યું કે હવે મને અજ્ઞાન છે જ અને મારે અજ્ઞાન છોડી અને દર્શન પ્રાપ્ત કરવું છે, તો એ અજ્ઞાનને હું સહન કરીશ, એને સમર્થન નહીં આપું, એને સમર્થન નહીં આપું. આ દર્શન પરિષદ છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી ભલે મને સંકેત ન થયું એટલે દેહી આત્મા છે એવું તો હું નહીં જ માનું. આ દર્શન પરિષદ, મને આત્મજ્ઞાન થયું નથી પણ ત્યાં સુધી હું શું કરીશ, જ્ઞાનીના વચનની અંદર શ્રદ્ધા દ્રઢ કર્યા કરીશ, એની પ્રતીતિ મને થાય, એની શ્રદ્ધા થાય, એને વ્યવહાર સંકિત કીધું કે મને જ્ઞાન નથી પણ કેનાર પુરુષ જ્ઞાની છે એવી શ્રદ્ધા ખરી કે નહીં. તો તીર્થંકરના સમવસણમાં રહેલા શ્રાવક શ્રાવિકાઓ એ બધા જીવ અજીવનું જ્ઞાન ધરાવતા નથી, છતાં પણ એને આ પુરુષ સાચા છે, એ જેમ કહે છે તેમ જ આ જીવનું સ્વરૂપ છે. આવી શ્રદ્ધા દ્રઢ કરતા કરતા, અજ્ઞાનને સહન કરતા કરતા એ દર્શનને પામી જાય છે. આ દર્શન પરિષદ છે કે જ્યાં સુધી મને જ્ઞાન નથી થયું ત્યાં સુધી જ્ઞાનીની શ્રદ્ધા તો રહી શકે કે નહીં. અને એ માટે જૈન દર્શનમાં અરિહંતને આશ્રય લઈને, અરિહંતનું અવલંબન લઈને, અરિહંત સ્થિતિને લઈને જે કરે એ જીવને જાણ્યા વિના રહેતો નથી. જીવને જાણે ત્યારે જ સાચું સંકેત છે એ બરોબર છે, નિશ્ચય સંકેત, પોતાના સ્વ સ્વરૂપનું આત્મભાન થવું, એનું વેદન થવું, પ્રતીતિ આવવી, અનુભવ થવો, સ્વાનુભૂતિ થવી, આ સમ્યક પોતાનું છે. પણ નહીં તો ત્યાં સુધી જે જાણે તો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યપણે તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય ખરે. એ ક્યાંય હવે મોહ નથી પામતો કે દેહ મારું સ્વરૂપ છે, નહીં, હવે એને કોઈ મોહ દશા નથી, હવે એને અરિહંતના સ્વરૂપમાં શ્રદ્ધા છે, એનું અવલંબન, એનો આધાર, એનો આશ્રય એ શુદ્ધ છે. શુદ્ધ જ્ઞાનના આશ્રય, શુદ્ધ ચૈતન્યના આશ્રય પોતાના અજ્ઞાન પરિસરને, દર્શન પરિસરને સહન કરતા જવો અને એની શ્રદ્ધા કરતા 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 પોતાને પ્રાપ્તિ થવી, આ દર્શન પરિસર છે. અત્ર અમે સંક્ષેપમાં તે બે પરિસરનું સ્વરૂપ લખ્યું છે, અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર બંનેનું સ્વરૂપ સંક્ષેપમાં લખ્યું છે. આ પરિસરનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે અને ઉદય છે તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. તીર્થંકરે નિર્ગ્રંથને ભલામણ આપતા બે પરિસર સમજાવ્યા છે સાધુઓને કે અજ્ઞાન પરિસર હે સાધુઓ અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર બંને છે. પેલા અજ્ઞાનથી નિવૃત્ત થશે તો જ આત્મદર્શન થશે દર્શન પરિસર ટળશે. એ અજ્ઞાન પરિસર માટે થઈને પણ તમે સતત આ પ્રકારના સંસાર વિશેનું સ્વરૂપ લક્ષમાં રાખજો. સત્સંગ અને સદગુરુનો યોગ એ જ એકમાત્ર આધાર છે. પણ એ થાય તો પણ પૂર્વકર્મનું જોર બળવાન હોય સંકિત થતું નથી આત્મદર્શન થતું નથી. સાધુ ક્યારેક મૂંઝાય ક્યારેક એને એમ થાય કે સંયમ છોડી દો પ્રાપ્તવ્ય શું આટલા આટલા વર્ષોનો મને કંઈ મળતું નથી. આવી સ્થિતિમાં આવે તો તીર્થંકર કહે છે કે ધીરજ ગુમાવશો નહીં હવે અજ્ઞાનને સહન કરો. દર્શન પરિસરમાં આવ્યા છો તમે દર્શન પરિસરની અંદર મને જ્ઞાન નથી થયું પણ જે કહે છે એ જ્ઞાની છે કે નહીં ઉપદેશામૃત જેને વાંચ્યું હશે પ્રભુ શ્રી કે મેં આત્મા જાણ્યો નથી કઈ વાંધો નહીં પણ મારા રાજપ્રભુએ તો જાણ્યો છે કે નહીં. જબરજસ્ત શ્રદ્ધા છે જેને આવી પોતાના દેવમાં શ્રદ્ધા છે પોતાના ગુરુમાં શ્રદ્ધા છે એનો દર્શન પરિસરથી એને દર્શનની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી કે મેં જાણ્યો નથી તેથી શું એથી અસત છે અસત નથી. કોઈ કે જાણ્યો છે કોઈક પામ્યા છે એટલે કૃપાળુ દેવ કહે છે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદ થી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાય લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય. આખો મર્મ સાર સંક્ષેપ કૃપાળુદેવ અંતિમ સંદેશના પદની અંદર બે ગાથામાં આપે છે કે આત્મ સ્વભાવ અગમ્ય છે આ દર્શન પરિસર બહુ દુર્લભ છે દુસહ્ય છે પણ અવલંબન આધાર હવે એને ટાળવો છે. તો જો અજ્ઞાન પરિસર સહન કર્યો છે તો હવે દર્શન પરિસર સહન કર જીનનું અવલંબન લે એને મારી નિજની બેની અવસ્થા એક જ છે જીન પદ નિજ પદ એકતા ભેદભાવની બસ તો એને ઓળખ. જીનને ઓળખવાથી નિજ ઓળખાઈ જશે જીનને પ્રાપ્ત કરવાથી નિજની પ્રાપ્તિ થઈ જશે. જીન થઈ જે જીન આરાધે તે સહી જીનવર હોવે રે. આ બધા મહાત્મા પુરુષોએ તીર્થંકરની જે આ ભલામણ છે એ ભલામણને સાકાર કરવા માટે વિવિધ પ્રકારની આપણને ચિંતવનાની દિશાઓ આપી છે કે ભાઈ અજ્ઞાન પરિસર દર્શન કરવો એમાંથી નિવૃત્ત થવું હશે તો તું જ્ઞાનની આરાધના શરૂ કરી દે અને પ્રવૃત્તિમાંથી દૂર ખસતો જા. પણ પૂર્વનું બળ હોય તો પણ આ શ્રદ્ધા રાખજે કે સંસાર તો કારાગ્રહ સમાન છે આખો લોક દુઃખે કરીને આર છે સુખ ક્યાંય હોઈ શકે નહીં સંસારમાં. આવી નિશ્ચય બળ કરીને ઉદાસીનતાનો ભાવ સેવી અને કર્મ આવશે તો ભલે આવ્યા કરે તો જ્ઞાનની આરાધના કરશે. અવકાશ મેળવીને નિવૃત્તિના લક્ષ્ય સાથે સત્સંગનું સેવન કરવાથી અજ્ઞાન પરિસર સહન થશે અને અજ્ઞાન ટળશે. પણ પોતાનું આત્મજ્ઞાન થતું નથી હજુ દર્શન પરિસર પણ સાહેબ એટલો છે તો કે છે એનો ઉપાય પણ એ જ છે. એના ઉપાયની અંદર પણ તું એ પૂર્વ કર્મની નિવૃત્તિનું પ્રયોજન રાખજે, અને પ્રયોજન રાખીને એ જ આશ્રય સત્સંગ અને સત્પુરુષનો લઈને તારું આકુળ વાકુળ પણ છોડીને ધીરે ધીરે પણ તને એ આશ્રયથી પણ દર્શનની પ્રાપ્તિ થશે. સર્વપ્રથમ સત્પુરુષનો નિશ્ચય થશે. સત્પુરુષનો નિશ્ચય થવો એ સમ્યક દર્શનનું પ્રથમ કદમ છે, પહેલું પગથિયું છે, સાચા પુરુષનો નિશ્ચય થવો. અને એના સહારે આ જીવ ચાલે, એની ઉપાસના કરતો કે એના મને મારામાં કંઈ ભેદ નથી, આ શ્રદ્ધાથી એનો દર્શન પરિસર પણ ક્રમે ક્રમે થઈને નિવૃત્ત થતા એને પોતાને એની પ્રતીતિ આવે છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આ સુધર્મના પ્રકારમાં આ ધર્મ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની અંદર આ સંકેતના ત્રણ પ્રકાર કયા, કે ત્રણ પ્રકારનો સંકેત છે. સર્વપ્રથમ તો આપ્ત પુરુષની વાણીમાં પેલા શ્રદ્ધા થવી, પછી અંશે એનો ભાવ આવવો, અને પછી પ્રતીતિ થાય છે પરમાર્થનો એનો આવે છે. આ બધું આપોઆપ સ્વયં બધતું જાય છે જ અજ્ઞાન છે અને દર્શનનો અભાવ પણ છે. આ બંને પરિસર સાધકને છે. અહીંયા તો મુનિઓની વાત કરી છે, સાધક એ એક અપેક્ષાએ મુનિ જ છે. તો એને કહ્યું છે કે મેં બંને પરિસર કહ્યું છે, એનું પરિસરનું સ્વરૂપ જાણીને સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ છે એ તો ટળી જવાની, કેમકે સત્પુરુષમાં તને જ્ઞાન તો દેખાશે, એવો નિશ્ચય રાખી યથા ઉદય જાણીને ધીરજ રાખવાનો શબ્દ છે. ભગવાન તીર્થંકરે કહ્યું છે ધીરજ રાખ, પણ પછી આપણે તીર્થંકર વચનને પણ ફાવે તેવો અર્થ કરી નાખી. એટલે કૃપાળુ દેવને કઈ એટલી બધી કરુણા છે આપણા ઉપર, અને કાંઈ એટલા બધા આપણા અપલક્ષણ જાણે છે કે આટલું બધું લખ્યા પછી લખે કે એવા અર્થમાં ધીરજ નથી કીધી ભગવાને. તીર્થંકરે ધીરજ રાખવાનું કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં નથી કહીએ. તીર્થંકરે આવું કીધું ને માનતા નહીં કે સત્સંગ સત્પુરુષના યોગે પણ પ્રમાદ કરવો, વિલંબ કરવો. કા ભગવાને ધીરજ રાખવાનું કીધું છે ને, મોક્ષે જવાની આપણને ક્યાં ઉતાવળ. પણ ભાઈ સત્સંગનો ટાઈમ થઈ ગયો, ભલે થઈ ગયો, ભગવાને ધીરજ રાખવાનું કીધું છે. ભગવાને એવા અર્થમાં નથી કીધી કે સત્સંગ અને સત્પુરુષના યોગે પ્રમાદ હેતુ એ કરીને પ્રમાદ કરે, પોતે આળસ કરે, વિલંબ કરવો તે ધીરજ છે. પ્રમાદ હેતુથી વિલંબ કરવો તે ધીરજ નથી. આજ તો રવિવાર છે, હુવા દે ને યાર શાંતિથી. તો પ્રમાદને આગળ ધરીને ધીરજ રાખવું એવું મહાત્મા તીર્થંકરે કહ્યું નથી. પાછું જો ધીરજનો ઉલટો અર્થ લેતા નહીં. અને ઉદય છે પછી બીજો ડાયો હતો, થોડુંક બે ચાર શબ્દો આવડી ગયા ધર્મના બોલતા. એટલે શું કહે, આજે મને ઉદય છે, એનો આળસનો આજે મને આળસનો ઉદય હોવા દેને શાંતિથી. આવા અનેક પ્રકારના સંસારિક કાર્યોને ઉદય કહીએ, કે હમણાં તકલીફ ઘણી છે, ધંધામાં આમ છે, કુટુંબમાં આમ છે, બહારમાં આમ છે, સમાજમાં આમ છે, વગેરે વગેરે. તો કે છે આવો કોઈ પ્રમાદ અને ઉદયને આગળ કરીને પ્રાપ્ત સદગુરુ અને સત્સંગના યોગે વિલંબ કરવો એ અર્થમાં તીર્થંકરે ધીરજ રાખવાનું કહ્યું નથી. ધીરજનો આવો અર્થ કોઈએ કરવાનો નથી. તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. વિચારવાન એટલે મુમુક્ષુ, અને મુમુક્ષુ એટલે વિચાર, ભૂલ કરતા નહીં. એને લક્ષમાં રાખવા જેવું છે. પત્ર હજી ચાલુ છે વિશેષ અવસરે.